दस लक्षण महापर्व जो कि 14 तारीख से प्रारंभ होने वाले हैं, जिसके विषय में आज हमें सामान्य चर्चा करनी है। 30 मिनट का हमारे पास समय है। दस लक्षण धर्म, सबसे पहले हम ये देखते हैं धर्म क्या होता है। आप जानते हैं धर्म किसे कहते हैं। आज वर्तमान में युवा पीढ़ी धर्म को बहुत गलत नजर से देखते हैं, क्योंकि उन्हें पता नहीं है कि सच्चा धर्म क्या होता है। उनको लगता है धर्म का मतलब बकवास, अंधविश्वास। ऐसे लगता है ना, धर्म का मतलब बकवास, अंधविश्वास। लेकिन ऐसा नहीं, उन्हें ऐसा क्यों लगता है कि ये अंधविश्वास है, क्योंकि उन्हें उनके बड़ों ने जो धर्म सिखाया है वो अंधविश्वास है। जो उन्होंने सीखा है वो अंधविश्वास है। क्या सीखा है उन्होंने, कि भगवान की पूजा करने से, पाठ करने से, आरती करने से, बार बार मंदिर जाने से हमें कुछ मिलेगा। हमें कुछ मिलेगा से मतलब हमें जॉब मिलेगी, पढ़ाई में अच्छे मार्क्स मिलेंगे, या और कोई लौकिक सुख सुविधा हमें इन सब से मिलेगी। लेकिन जब नहीं मिलती है, ऐसा नहीं होता है, तो वो दुखी होते हैं और उन्हें लगता है ये सब बकवास है, इससे कुछ होने वाला नहीं। लेकिन ये धर्म नहीं, धर्म की एक सबसे सिंपल परिभाषा जो हमारे ग्रंथों में मिलती है वो तो है वस्तु स्वभावो धर्मो, मतलब वस्तु का स्वभाव ही सच्चा धर्म है। और एक और तरीके से अपन इसी बात को कहें तो हमारा अपना काम ही हमारा धर्म है। चाहे आप इसे लौकिक में देख लो या अपने अध्यात्म में देख लो, दोनों में ये परिभाषा घटित होगी। क्या, कि हमारा जो कार्य है वही हमारा धर्म है। एक पत्नी अपना कार्य जब करती है तो कहते हैं ना अपन कि वो अपना पत्नी धर्म निभा रही है, मतलब उसका कार्य कर रही है और उसका कार्य ही उसका धर्म है। एक स्टूडेंट का कार्य क्या होता है, पढ़ाई करना, तो पढ़ाई करना ही उसका धर्म है। और एक आत्मा का काम क्या है, मेरा काम क्या है, जानना देखना, और यही मेरा धर्म है। यही धर्म की सच्ची परिभाषा है, इसी को धर्म कहते हैं। मेरा जो काम है अगर मैं वही करूँ तो वही सच्चा धर्म है। मुझमें और अरहंत देव में मात्र एक ही अंतर है, कोई अंतर नहीं है, मात्र एक ही अंतर है। क्या अंतर है, कि वो हमेशा अपना काम करते हैं और मैं कभी अपना काम नहीं करता, है ना। वो हमेशा अपना काम करते हैं, मात्र जानते देखते हैं, और मैं कभी अपना काम नहीं करता। अगर मैं अपना काम करूं तो वही सच्चा धर्म है। ये दशलक्षण महापर्व है। इनको पर्व इसलिए कहते हैं क्योंकि वैसे तो वर्ष में हर दिन हर मिनट हमें अपना काम करने के लिए ही है, अपने स्वभाव के लिए ही है। लेकिन यह जीव अनादि काल से मोह की मदिरा पिए हुए स्वयं को भूला हुआ संसार में भटक रहा है, और वर्तमान में इसकी मदिरा के नशे की हालत, मोह की मदिरा के नशे की हालत में ऐसा हो गया है कि उसे कुछ समझ में नहीं आ रहा है कि क्या करना चाहिए और क्या नहीं करना चाहिए। हम लोग जन्म से लेकर के बड़े होने तक कभी इतना विचार ही नहीं करते कि हमारा जन्म क्यों हुआ है, मैं कौन हूँ, कहाँ से आया हूँ, मुझे क्या करना चाहिए और क्या नहीं करना चाहिए। जो सबसे इम्पोर्टेंट बात है हमारे जीवन के लिए, उसका हम विचार नहीं कर पाते। ये है मोह की मदिरा का नशा, और जो दिखता है वही करने लगते हैं, उसे ही कई मानकर होती वही करने लगते हैं। ये दशलक्षण महापर्व है जो चिनागम में हमें अपने स्वभाव को समझने के लिए मिलते हैं, जो वर्ष में 3 बार आते हैं, अष्टानिका महापर्व और दशलक्षण महापर्व। वर्ष में 3 बार आते हैं और ये दशलक्षण महापर्व 3 बार आते हैं, माघ सुदी पंचमी से चतुर्दशी, चैत्र सुदी पंचमी से चतुर्दशी और भादो सुदी पंचमी से चतुर्दशी तक। 14 तारीख को पंचमी है ना, और ये भादो वाली पंचमी है, तो भादो की पंचमी से चतुर्दशी तक हम ये रथलक्षण महापर्व मनाएंगे, धूमधाम से मनाएंगे। कैसे मनाएंगे? धूमधाम से नहीं तो संयम और साधना से मनाएंगे। कैसे मनाएंगे? जब जब पर्व की बात चलती है तो हम कैसे कहते हैं, बड़े धूमधाम से मनाएंगे दिवाली और एनी और कोई का भी पर्व। लेकिन हमारे यहाँ तो कोई भी पर्व हो, चाहे दीपावली क्यों ना हो, धूमधाम से मनाने के लिए नहीं है, संयम और साधना से मनाने के लिए। जन्मदिन, हमारा जन्मदिन भी हमारे लिए एक पर्व है, मनाते हैं कि नहीं पर्व की तरह? जैसे अन्य मत के लोग अपने पर्व की तरह नए नए कपड़े पहनना, बहुत अच्छे पकवान बनाना, फ्रेंड्स को बुलाना, बिल्कुल पर्व की तरह मनाते हैं ना, जैसा पर्व पे करते हैं, हमें भी अपना जन्मदिन अपने पर्व की तरह ही मनाना चाहिए, संयम और साधना से। जैसे हम सारे पर्व मनाते हैं वैसे ही हमारा जन्मदिन मनाना चाहिए। मैं तो उस टाइम हमेशा निर्जला उपवास रखता हूँ 24 घंटे का अच्छे से। जन्मदिन ऐसे ही होना चाहिए, प्रवचन सुनो बहुत अच्छा लगता है। 10 लक्षण के दिनों में हम 10 दिन देखो क्या क्या करने वाले हैं। ये इसमें द्रव्य संग्रह का मध्यान हुआ, मेरी 12 भावना और 10 लक्षण धर्म का स्वरूप है। 12 लाइनों में पूरे 10 लक्षण धर्म का स्वरूप है। अपने पास आधा घंटा है तो हम आधे घंटे में इस पूरे इसके अनुसार से हम इसको समझेंगे, है ना। धर्मों के नाम पता है सबको? 10 लक्षण धर्म के नाम पक्का? उत्तम क्षमा, उत्तम मार्दव, उत्तम आर्जव, उत्तम शौच, सत्य, संयम, तप, त्याग, आदिशन। ठीक है, ये 10 लक्षण महापर्व। उत्तम शब्द क्यों लगता है आपको पता है? उत्तम शब्द, उत्तम शब्द इसमें सम्यक दर्शन का सूचक होता है। किसका सूचक होता है? इसका मतलब है कि ये 10 लक्षण धर्म सिर्फ सम्यक दृष्टि जीव के ही पलते हैं, मिथ्या दृष्टि के नहीं पलते। हम चाहे कितने भी व्रत उपवास कर लें, कितने भी 2-2, 4-4 घंटे मंदिर में पूजन पाठ इत्यादि कर लें, लेकिन इसका मतलब ये नहीं है कि हमारे समाज धर्म या मार्दव धर्म या आर्जव धर्म पलने लगा, ऐसा नहीं है। तो ये कब होता है? सम्यक दर्शन होने के बाद। ये जो धर्म है ना, ये स्वभाव है आत्मा के। क्या है आत्मा के? स्वभाव, आत्मा की स्वभाव है और चारित्र गुण की निर्मल पर्याय है। क्या है? चारित्र गुण की निर्मल पर्याय। ज्ञान दर्शन आदि जैसे आत्मा के स्वभाव होते हैं ना, ऐसे क्षमा, मार्दव, आर्जव आत्मा के स्वभाव है। और ये स्वभाव तब प्रकट होते हैं जब हम विकारी भावों को, विकारी भाव हमारे अंदर में उत्पन्न होना बंद हो जाते हैं। क्रोध आदि कषाय और हिंसा आदि 5 पाप इनके विरोधी है ये 10 लक्षण महापर्व। क्रोध आदि 4 कषाय और हिंसा आदि 5 पाप इनके विरोधी है ये उत्तम समाधि 10 लक्षण महापर्व। जब ये कषाय और पाप अंदर से खत्म होते हैं ना, तब ये 10 लक्षण महापर्व स्टार्ट होने लगते हैं, सम्यक दर्शन हो जाता है। देखो अपन पढ़ते हैं, इस है न कोई न अनित इस जग में, ऐसा मानी जो भी उसकी क्षमा धर्म होता है। कोई नहीं बड़ा कोई छोटा नहीं जग में, ऐसा मानने पर उत्तम मार्दव धर्म होता है। छल नहीं करना है इस जीवन में कभी, सरल भाव रखना ही आर्जव धर्म होता है। पर वस्तु अपवित्र लोभ नहीं करना कभी, आत्मा की शुचिता ही शौच धर्म होता है। इष्ट है ना कोई ना अनिष्ट इस जग में, जगत में कोई भी पदार्थ इष्ट अनिष्ट नहीं है। हम सिर्फ 2 ही बातों के कारण से गुस्सा करते हैं, क्रोध करते हैं, इष्ट लगता है तब और अनिष्ट लगता है तब। एक ट्रेन की वो खिड़की, एक ट्रेन की वो खिड़की जिसके लिए 2 लोग आपस में लड़ते हैं, एक चाहता है वो खुली रहे, एक चाहता है वो बंद रहे। एक को लगता है खुली रहती है तो अच्छा लगता है और एक को लगता है बंद रहती है तो अच्छा लगता है। इसमें खिड़की का बिचारी का क्या दोष? दोष किसका है? हमारी मान्यता का। दोष किसका है? हमारी मान्यता का। उस खिड़की का कोई दोष नहीं है, इस पंखे का कोई दोष नहीं है जो हमें सर्दियों में बुरा लगता है और गर्मियों में अच्छा लगता है। यहाँ पे पंखा नहीं है, उस पंखे का कोई दोष नहीं है जो गर्मियों में बुरा लगता है और सर्दियों में हमें अच्छा लगता है, ये हमारी सोच का फर्क है। इसी के कारण से हम लोगों के अंदर क्रोधाधिकारी भाव उत्पन्न होते हैं, और ये चला जाए तो क्षमा स्वभाव प्रकट होता है। ये अंदर में ऑलरेडी होता है, अलग से कहीं से लाने की जरूरत नहीं होती। कोई हमसे क्षमा मांगी तो आपको किसी से परमिशन लेनी पड़ती है उसे क्षमा करने के लिए, या आपके पास वो वस्तु पहले से है, क्षमा नामक वस्तु आपके पास पहले से है, या कहीं से खरीद के लानी पड़ती है कि मैं पहले खरीद के लाऊंगा मार्केट से उसके बाद तुम्हें क्षमा दूंगा, ऐसा तो नहीं है। मतलब ये ऑलरेडी हमारे पास है, मतलब ये ऑलरेडी हमारा स्वभाव है जो कभी जाने वाला नहीं है। स्वभाव की एक परिभाषा होती है, स्वभाव की एक परिभाषा क्या होती है कि जो हमेशा हमारे पास रहे, जो हमेशा हमारे पास रहे, एक समय के लिए भी छोड़कर ना जाए, वो हमारा स्वभाव। क्रोध हमारा स्वभाव है, क्यों आता है और चला जाता है, मान आता है और चला जाता है, लेकिन क्षमा आती और जाती नहीं। क्षमा एक बार अगर किसी चीज के प्रकट हो जाती है तो हो जाती है, एक बार अगर किसी चीज के क्षमा प्रकट हो जाती है तो हो जाती। ऐसे ही आत्मा के सारे स्वभाव, एक बार ये विकारी भाव चले जाते हैं, जो पर्दा पड़ा हुआ है स्वभाव के ऊपर विकारी भाव का, वो एक बार ये कर्म है ना, कर्म विकारी भाव क्या है, भाव कर्म है। क्रोधादि विकारी भाव क्या है, भाव कर्म है, और भाव कर्म में एक पर्दा होता है, पर्दा जो स्वभाव के ऊपर डला होता है, जैसे अपन ज्ञानवान संकुल कहते हैं ना, ज्ञान के ऊपर डला हुआ आवरण पर्दा, ऐसे ही ये भी है, ये स्वभाव के ऊपर डला हुआ विकारी भाव का पर्दा, इसके जाते ही स्वभाव प्रकट हो जाता है। तो ये इच्छ अनिच्छ अगर हम जगत में वस्तु को मानना छोड़ देते हैं तो क्षमा रूपी भाव अपने आप प्रकट हो जाता है। इसके बाद हमें हमारा न मित्र कोई लगता है न शत्रु कोई लगता है, सबके प्रति एक जैसा साम्य भाव उत्पन्न होता है। समझ में आया। इसके बाद देखो, कोई नहीं बड़ा कोई छोटा नहीं जग में, इस जगत में कोई बड़ा कोई छोटा नहीं है। हमारे महावीर भगवान की जो शिक्षा है ना, जो बाल बोध में लिखी है, उनमें से एक शिक्षा है, सभी आत्माएं बराबर है, कोई छोटा बड़ा नहीं है, जगत में कोई छोटा बड़ा नहीं है। आज जो चीटी था कल वो हाथी है, होता है कि नहीं होता, आज जो चीटी है वो कल हाथी है, जगत में कोई छोटा बड़ा नहीं है। आज कोई बलवान है कल वही निर्बल है। हम किस चीज पर घमंड करते हैं, आज जो धनवान है कल वही गरीब है, हम किस चीज पर घमंड करते हैं। घमंड करना है तो जैन कुल पर करो, घमंड करना है तो जैन कुल पर करो। हम लोग ऐसे व्यर्थ गवा देते हैं चुटकियों में, इसको कोई विचार नहीं करता, जैन धर्म में कैसे मिला है। दो इंद्री की पर्याय छेड़ाला में लिखा ना, दुर्लभ लही जो चिंतामणि, ये वाला छंद जो है जिसमें समुद्र वाला उदाहरण है, रत्न वाला चिंतामणि रत्न का, तो वो दो इंद्री की पर्याय के लिए उदाहरण है, और ये पांच इंद्रिय संगी पंचेंद्रिय मनुष्य भव जैन कुल, इसकी महिमा तो हमें आनी चाहिए। आपको तो 1 लाख रुपए की आप चीज घर पे लेकर आए जो आपको बहुत पसंद आए, तो कोई उसे आकर के मजाक में तोड़ दे, और आपने उसे पूछा ये कैसे टूट गया, कैसे मन कर रहा था तोड़ दिया, कितना बुरा लगेगा, व्यर्थ बेकार में फालतू ही। अगर कोई कारण होता टूट जाता, गलती से टूट जाता, चलो मानते, बेकार में मजाक में फालतू ही तोड़ दिया। बिल्कुल ऐसे हमारा मनुष्य भव है ना, मनुष्य भव चैन कुल बहुत हमारी मेहनत से मिला है ना, हमारी मेहनत से हमें दान में नहीं मिला, हमें मनुष्य भव चैन कुल दान में नहीं मिला, विरासत में नहीं मिला, तो हमारी मेहनत से मिला है। बहुत पुण्य के कार्य किए थे, बहुत शुभ कार्य किए थे, सब जाके मिला है, ऐसे नहीं मिला जो हम इसे व्यर्थ गवाते। समझ में आया। जगत में कोई छोटा बड़ा नहीं है, हमें इन छोटी छोटी चीजों पर घमंड नहीं करना चाहिए। जब भी किसी से मिलो बहुत प्रेम पूर्वक बात करो। वैसे गुजरात में तो सभी लोग मीठी भाषा का प्रयोग करते हैं, यहाँ तो मैंने बिल्कुल देखा है सभी लोग आपस में बहुत मीठी भाषा का प्रयोग करते हैं, और ऐसा ही होना चाहिए। सभी से जब भी मिले बहुत प्यार से बहुत मीठी भाषा में बात करना चाहिए, ये प्रेम व्यवहार हमारा झलकना चाहिए, साधर्मी वात्सल्य हमारा झलकना चाहिए, है ना। छोटा बड़ा कोई जगत में नहीं होता, अपने क्रोध और मान को उत्पन्न नहीं होने देना, इनसे बचना चाहिए। अब देखो, छल नहीं करना है इस जीवन में कभी, हमें इस जीवन में कभी छल नहीं करना किसी के साथ कोई भी हो, कभी छल कपट नहीं करना। छोटी छोटी बातें जब कोई चीज पसंद आया थी ना, हम उसे पाने के लिए कुछ भी करने को तैयार होते हैं और उसके कारण उसके वशीभूत होकर बड़े से बड़ा पाप छल कपट करते हैं। पाप होने के लिए आजकल स्टूडेंट ये नहीं सोचते कि मुझे कैसे आगे निकलना है, आजकल एक दूसरा रास्ता निकालते हैं कि वो जो आगे ना आगे उसको पीछे कैसे करना है, अगर वो पीछे हो गया ना एक बार तो मैं अपने आप आगे हो जाऊंगा, है ना, ये नहीं सोचे, इसे कहते हैं छल कपट ना। और निश्चय से सरल भाव रखना ही आजब धर्म होता है, पॉजिटिव नेगेटिव, है ना, नेगेटिव में छल नहीं करना है इस जीवन में कभी, पॉजिटिव सरल भाव रखना ही आजब धर्म होता है। सरल भाव रखना सबके प्रति, हमेशा सरल भाव रखना, कोई छल कपट मन में नहीं रखना। सरल भाव का मतलब है जैसे है वैसे ही रहना, अंदर में कुछ बाहर में कुछ ऐसा नहीं, है ना। चौथ धर्म देखो, बहुत सिंपल, अपन एक एक लाइन को बहुत आराम से, मतलब छोटा थोड़ी बहुत थोड़ा थोड़ा समझ रहे, क्योंकि 30 मिनट का टाइम है ना, 30 मिनट में अपन 10 धर्म समझ रहे हैं, 10 धर्म समझ रहे हैं ना, तो 10 धर्म को 30 मिनट में समझना है तो ऐसे ही समझेंगे ना, बहुत कम कम बस समझते जाना, अगर कोई डाउट हो तो जरूर पूछना, है ना, कुछ पूछना होता है ना। पर वस्तु अपवित्र लोभ नहीं करना कभी, आत्मा की शुचिता ही शौच धर्म होता है। पर वस्तु कैसी है अपवित्र, मतलब मेरे अलावा जगत में जितनी भी वस्तु हैं वो सब मेरे योग्य नहीं है, वो सब अपवित्र हैं, मेरी नहीं है, मेरे योग्य नहीं है। कैसी हैं? अपवित्र हैं, मेरे काम की भी नहीं है, वो मेरे काम आ सकती नहीं। गुरुदेव ने इन्हीं बातों का डंका बजाया था, ये पर वस्तु जो है ना मेरे काम की नहीं है, मेरे काम आने वाली नहीं है। जिसे लोगों ने बिना पेट्रोल की गाड़ी नाम दे दिया, ये जो गुरुदेव का डंका था जिसे लोगों ने बिना पेट्रोल की गाड़ी नाम दे दिया, क्योंकि उन्होंने निमित्तों को नहीं समझा, उपादान को नहीं समझा, है ना। तो पर वस्तु अपवित्र, पहला पॉइंट कि मुझे छोड़कर दुनिया में सारी वस्तुएं कैसी हैं? अपवित्र हैं। दूसरा पॉइंट, लोभ नहीं करना कभी, लोभ के अभाव में ना स्वस्थ, लोभ नहीं करना कभी, लालच नहीं करना। लालच क्या होता है सब हम समझते हैं ना अच्छे से, लालच नहीं करना। कोई भी वस्तु अगर हमें दिख जाती है, अच्छी लगती है, तो हम उसे पाने के लिए कुछ भी करें, अच्छे से अच्छा 5 पाप करें, है ना, हिंसा भी 5 पाप करें, इसे कहते हैं लालच। लालच के वशीभूत होकर कुछ भी करना, है ना, लोभ नहीं करना कभी। और लास्ट पॉइंट निश्चय से, आत्मा की शुचिता ही स्वस्थ धर्म होता है। आत्मा की शुचिता, शुचिता माने पवित्रता, शुचिता माने पवित्रता, आत्मा की पवित्रता ही स्वस्थ धर्म होता है। 3 बातें आ गई ना इसमें, एक तो पर वस्तु अपवित्र, नेगेटिव वाला पॉइंट कि पर वस्तु सभी अपवित्र हैं, मुझे छोड़कर सब कुछ अपवित्र हैं। दूसरा, लालच नहीं करना, और तीसरा, आत्मा की पवित्रता ही स्वस्थ धर्म होता है। ठीक है ना, ये स्वस्थ धर्म का स्वरूप। झूठ कभी नहीं बोलूं, सच वचन ही बोलूं तो, सत रूपी आत्मा ही सत्य धर्म होता है। वश करो पंचेंद्रिय, अहिंसा का पालन करो, आत्ममयी संयम ही उत्तम संयम होता है। प्रायश्चित अंशनादि तप कहीं व्यवहार, आत्मा का ध्यान उत्तम तप कहलाता है। पर वस्तु मोह छोड़ो, शुद्धता का दान करो, आत्मा की लीनता ही त्याग धर्म होता है। झूठ कभी नहीं बोलूं, सत्य वचन ही बोलूं तो, सतरूपी आत्मा ही सत्य धर्म होता है। व्यवहार से और निश्चय से, व्यवहार से क्या है कि मुझे कभी झूठ नहीं कहना, हमेशा सच बोलना, चाहे कुछ भी हो जाए। सत्य धर्म को समझना बहुत मुश्किल है, व्यवहार सत्य धर्म को समझना भी बहुत मुश्किल है। बाहर में लोगों को लगता है, लोग दिगंबर मुनिराज का बताते हैं ना उदाहरण, तो कहते हैं कि अगर कोई हिरण के पीछे शिकारी भाग रहा हो और मुनिराज से पूछे कहाँ गया, तो मुनिराज झूठ बोल देते हैं, जबकि ऐसा नहीं है। महाव्रतधारी मुनिराज कभी झूठ नहीं बोलते। अगर वो हिरण जाता है तो उसकी आयु पूरी होने पर जाता है। आपको क्या लगता है, हम लोग जो बाहर गरीब लोगों को देख करके या जो विकलांग लोग होते हैं उनको देख करके हम लोग जो मन में ऐसे भाव करते हैं यार ऐसा कैसे हो गया, या कोई उन्हें डांटता है तो हम मन में कटाई के भाव उत्पन्न करते हैं। तो आपको क्या लगता है वो बहुत शरीफ था जो आज वर्तमान में विकलांग है? अरे वो अपने कर्मों को भोग रहा है, उसने पता नहीं क्या किया था पूर्व भाव में, आपको नहीं पता उसने पता नहीं क्या किया था पूर्व भाव में जो वर्तमान में भोग रहा है, तो वो तो अपना काम कर रहा है भोग रहा है। लेकिन आप अगर फ्री में कसाई के भाव करोगे ना, फ्री में कसाई के भाव करोगे ना, तो फ्री में कर्म भान लोगे और फ्री में उसे भोगना पड़ जाएगा। इसलिए सामने भाव रखना, जैसे भी जीव जंतु हो, चाहे अमीर हो गरीब हो विकलांग हो स्वस्थ हो, सबके प्रति कैसा भाव रखना चाहिए? सामने भाव रखना चाहिए। करुणा के भाव नहीं, मतलब जैसे कोई जीव ऐसा है जिसे कोई डांट रहा है या परेशान कर रहा है और आपको उसके प्रति दया का भाव आता है, उसके प्रति क्रोध का भाव आता है, तो उसे करने के बजाय साम्य भाव रखो दोनों के प्रति। ऐसा होता है बस, मतलब सिंपल कोई बात नहीं, जगत में कुछ भी आश्चर्य नहीं ना, तो किसी भी चीज को आश्चर्य में न लेकर के बिल्कुल सरल भाव में लेना आराम से, कोई बात नहीं होता है सिंपल में उसको, अगर उसका सॉल्यूशन कर सकते हो तो सॉल्यूशन जरूर करना चाहिए, है ना। सतरूपी आत्मा ही सत्य धर्म होता है, सतरूपी आत्मा माने आत्मा की सत्ता, आत्मा की सत्ता ये ही है, ऐसा ही है, ऐसा सतरूपी आत्मा ही सत्य धर्म होता है। वश करो पंचेंद्रिय, अहिंसा का पालन करो, मतलब पंचेंद्रिय और मन इच्छाओं को वश में करना, पंचेंद्रिय और मन को वश में करना, इनके गुलाम नहीं बनना, इनको अपना गुलाम बनाना, और अहिंसा का पालन माने छटकाए की जीवों की हिंसा से बचना। सत्काय के जीव समझते हैं सब, जैन सिद्धांत प्रश्नोत्तर वाला है ना, सत्काय के जीव पांच स्थावर और एक त्रस, पांच स्थावर और एक त्रस, त्रस जीव मतलब दो इंद्रिय से पांच इंद्रिय, है ना। सत्काय के जीव इनकी हिंसा से बचना, है ना, दोनों बातें इसमें संयम धर्म में, एक तो पंच इंद्रिय को वश करो, दूसरा सत्काय के जीव की हिंसा से बचना, तीसरा निश्चय से आत्ममय संयम ही उत्तम संयम होता है। आत्ममय संयम माने अपने आप को स्वयं में ही रमा लेना, समा लेना, स्वयं के स्वभाव को समझ करके उसी में मग्न रहना, इसे कहते हैं संयम धर्म, उत्तम संयम धर्म, है ना। और तब प्रायश्चित अंशनादि तब कहीं व्यवहार, बारह तप होते हैं, एक तो प्रायश्चित आदि छह तप और एक अंशनादि छह तप, इसमें आपके बाहर के जो तप है ना, जैसे लोग तप मानते हैं व्रत उपवास संयम की और भी क्रियाएं शरीर से संबंधित जितनी भी हैं, वो सारी क्रियाएं इसमें आ जाती हैं। आप छह छह महीने के उपवास कर लो, एक साल के उपवास करो, दो साल के करो, सब इसमें आ जाता है। तो ये उपवास की क्या है, व्यवहार तप, क्या ये व्यवहार तप, ये निश्चय तप नहीं है, जितनी भी आप क्रियाएं करते हुए सब क्या है व्यवहार। अगर आपसे व्रत उपवास नहीं बनते हैं तो कोई बात नहीं, लेकिन जितना बनता है उतना करना जरूर चाहिए। दस लक्षण आ रहे हैं ना, आप लोग बाजार की चीजें खाते हैं या नहीं पता नहीं, जमीकन खाते हैं या नहीं, वैसे तो नहीं खाते होंगे यहाँ सब, है ना, रात को भी नहीं खाते होंगे, मैं तो मान के चल रहा हूँ कि जमीकन नहीं खाते होंगे, रात को भी नहीं खाते होंगे, बाजार की चीजें नहीं खाते होंगे, अगर खाते हैं तो उन्हें छोड़ देना चाहिए, नहीं यूज करना चाहिए, है ना। दस लक्षण महापर्व में तो बिल्कुल भी नहीं, है ना, यूज ही नहीं करना चाहिए, हटा देना चाहिए, घर में बच्चों को भी नहीं देना चाहिए। आजकल एक बहुत बड़ी प्रॉब्लम है, सबको लगता है कि बच्चे मानते नहीं है, ऐसा कुछ नहीं है। हमारे यहाँ देखो एक अंडे में कितने जीव होते हैं पता है आपको, अनंत जीव होते, कितने जीव होते हैं, एक आलू में कितने जीव होते हैं, हमारे घर में बच्चे अंडे खाते हैं नहीं, लेकिन आलू खाते हैं बहुत से बच्चे, गलती किसकी। हम ये नहीं कह सकते कि हमारे घर में ऐसा चलता है, आप बच रहे हो ऐसा कहकर, आप चाहो तो रोक सकते हो, जब आप अंडे खाने से रोक सकते हो तो आलू खाने से क्यों नहीं रोक सकते, बताओ। जैसे आप बचपन से मान्यता रखोगे वैसा वो सीखते हैं, जैसा आप सिखाते हैं वैसा सब सीखते हैं। हमें संयम का ध्यान रखना चाहिए, हमें तब का ध्यान रखना चाहिए, तो इन दस दिनों में हम ऐसा कोई भी काम नहीं करेंगे। और सुबह जल्दी आकर शुद्ध क्रिया, शुद्ध प्रक्षाल पूजन प्रतिमा का जैसे होना चाहिए, जैसा हमारे यहाँ बताया गया है कि एक प्रतिमा को पांडु शिला पे विराजमान करके जो शुद्ध कपड़ों से अभिषेक करना चाहिए, प्रक्षाल करना चाहिए, बिल्कुल वैसा ही हमें करना चाहिए इन दिनों में, तो खासकर आना चाहिए, है ना, और पूजन करना चाहिए, द्रव्य पूजन भक्ति भाव से और बहुत अच्छा लगता है, हमें करना चाहिए। तो घर में भी सब सीखते हैं, हमारे बच्चे भी इससे रुचि लेते हैं। फिर आपके यहाँ तो नाटक वगैरह करा रहे हैं, कल तैयारी करी थी बहुत सारे बच्चों ने आकर के, जिनसे बच्चों का बहुत मन लगता है और इस कार्य में रुचि लेते हैं। और हमें ऐसा करते रहना चाहिए, क्योंकि बताया ना मैंने, बहुत बहुत भाग्य से मिला ये जैन धर्म, और व्यर्थ नहीं जाने देना है ना। आत्मा का ध्यान ही उत्तम तप कहलाता है। प्रायश्चित अंशनादि तप का ही व्यवहार से तप थे, और आत्मा का ध्यान ही उत्तम तप कहलाता है। आत्मा का ध्यान ही उत्तम तप है, कोई मुश्किल काम नहीं है। कभी ध्यान की विधि भी अगर आपको कभी सीखनी हो तो मैं सिखाऊंगा। मैंने ध्यान की विधि पर एक भजन लिखा हुआ है। जैसे हमारे, हम कभी ध्यान करने बैठते हैं तो परिणाम कुछ, कभी अपने मैथ के सवाल दिमाग में घूमने लगते हैं, कभी कुछ और बातें दिमाग में घूमने लगती है। जब जब हम ध्यान के लिए बैठते हैं तब तब ये ऐसा होता है लगभग। तो इन सारी बातें को लेकर के, प्रश्न उठा करके और उनका समाधान करके मैंने एक भजन लिखा था जब मैं फर्स्ट ईयर में था। तो मैं कभी आप अगर जाननी हो तो ध्यान की विधि भी बता सकता हूँ कि हम सब एकाग्रता मन में ला सकते हैं। तो आत्मा का ध्यान ही उत्तम तप कहलाता है। पर वस्तु मोह छोड़ो, शुद्धता का दान करो। पर वस्तु का मोह, पता है आत्मा में त्याग नाम की कोई चीज वैसी नहीं है कि हम किसी चीज को त्याग करें। क्यों कि कोई चीज आत्मा बाहर से ग्रहण करता नहीं है, और जो आत्मा का है उसे त्याग कर सकता नहीं। तो फिर त्याग किसका होता है? मोह भाव का। किसका होता है? मोह भाव का। ये मेरा है, इसी को मोह भाव कहते हैं। ये मेरा है, और जो ये मेरा है ये मान्यता है ना, ये मेरा है, इस मान्यता का त्याग ही उत्तम त्याग है। इस मान्यता का नाम ही त्याग धर्म है। शुद्धता का दान करो। दान में आपको दान नहीं करने बाहर के कि गुल्लक में पैसे डालना है या गरीबों को रोटी खिलाना है, वो वाला दान नहीं। निज आत्मा में नित्य की शुद्धता का दान करना, पवित्रता का दान करना, यह वास्तव में सच्चा दान होता है। जो त्याग धर्म में दान का प्रकरण है ना, उसमें आचार्य ने इसी बात को सिद्ध किया है कि दान का मतलब यहाँ उत्तम में वो दान नहीं है, उत्तम दान में शुद्धता का दान, निज में निज का शुद्धता का दान। आत्मा की लीनता ही त्याग धर्म होता है। निश्चय से आत्मा की लीनता ही वास्तव में त्याग धर्म होता है। 5 मिनट और हैं।
न मैं किसी का हूँ और न ही कोई मेरा है, ऐसा मानने पर उत्तम आदि चैन होता है। स्त्री से वन त्याग करो, इंद्रियों के विषय छोड़ो, ब्रह्म में ही चर्या ब्रह्मचर्य धर्म होता है। निश्चय से तो निज को ही ध्याना एक धर्म है, लेकिन इस धर्म को सबको समझाना है। धर्म को करने की लक्षण गिनाए हैं 10, इसलिए इसको 10 लक्षण धर्म माना है। धर्म को करने के लक्षण गिनाए हैं 10, इसलिए इसको 10 लक्षण धर्म माना है।
देखो आकिन चलने, न मैं किसी का हूँ, ना तो मैं किसी का हूँ और ना ही कोई मेरा है, ऐसा मानने वास्तव में उत्तम आकिंचन धर्म है। किंचित माने नहीं है, किंचन किंचित मात्र भी कुछ भी मेरा नहीं है, इसको कहते हैं आकिंचन धर्म। यही तो प्रॉब्लम है कि मेरा कुछ है नहीं और मैं 3 लोग को अपना मान के बैठा हूँ। एक परिभाषा है संसार की, संसार कितना कि जितना अपना मानो उतना। मेरा घर, मेरा विद्यालय, मेरा कॉलेज, मेरा शहर है ना, और मेरा राज्य, मेरा भारत महान, जितना अपना मानो उतना है संसार। और इसी मान्यता का त्याग करना है। वास्तव में तो कुछ भी मेरा नहीं है। लिखा होता है रेलवे स्टेशन पे कि ये रेलवे आपकी संपत्ति है, लेकिन वो आपकी संपत्ति है ना, ऐसा है, कुछ भी मेरा नहीं है, यही समझने की बात है। और स्त्री सेवन त्याग करो, इंद्रियों के विषय छोड़ो। स्त्री सेवन त्याग करो मूल विषय, और दूसरा के इंद्रियों के विषय छोड़ो। 5 इंद्रिय की बात आती है, 5 इंद्रिय के विषयों को ही छोड़ना है। ब्रह्मचर्य में सिर्फ स्त्री सेवन की बात नहीं है, 5 इंद्रियों के विषयों की बात है। क्योंकि ब्रह्मचारी चीज जो होता है उसे ना तो अच्छा खाने का शौक होता है, ना ही उसे गर्मी सर्दी से कोई फर्क पड़ता है। उसे इंद्रियों के शौक का, इंद्रियों के रस में कोई स्वाद नहीं आता है, उसे ब्रह्मचर्य कहते हैं। और ब्रह्म में ही चर्या, ब्रह्म माने आत्मा, ब्रह्म में ही चर्या, चर्या माने चारित्र, लीनता, ब्रह्म में ही चर्या ब्रह्मचर्य धर्म होता है। सच्चा ब्रह्मचर्य धर्म तो वही होता है। निश्चय से तो निज को ही जाना एक धर्म है, पूरे धर्म का सार है। निश्चय से तो एक ही धर्म है वास्तव में, तो धर्म तो कितना है, धर्म कितने है, एक एक ही धर्म है निज को जाना। लेकिन इस धर्म को सबको समझाना है ना, अपन ऐसे क्यों भैया अपना ध्यान लगाओ तो धर्म हो जाएगा, ऐसे तो कोई समझने वाला है नहीं। तो धर्म को करने के लक्षण गिनाए हैं, दस लक्षण बताए हैं। क्षमा महाराजा मानते कि आत्मा के स्वभाव है, आत्मा के स्वभाव अगर एक भी स्वभाव प्रकट होता है ना, एक भी स्वभाव, तो इसका मतलब आपके पास सारे स्वभाव प्रकट होंगे। इस बात का ध्यान रखना, अविनाभावी संबंध होता है ये। अगर एक है तो सब है, एक नहीं है तो कोई भी नहीं। अगर क्षमा धर्म प्रकट हो गया तो समझ लेना बाकी के नौ धर्म भी प्रकट हो गए, अगर एक भी नहीं है तो बाकी के नौ भी नहीं। तो धर्म तो कितने हैं, एक, लेकिन धर्म को करने के लक्षण दस गिनाए हैं, इसलिए इनको दस लक्षण धर्म माना है। ठीक है, समझ में आया। संभव
ચાલતો વિષય આગળ વધારીએ છીએ। આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલુ છે, બરાબર। એમાં આપણે જે પાંચ પ્રકારના જ્ઞાન છે એની આપણે લાસ્ટમાં ચર્ચા કરતા હતા। જો આમાં કાઢો પેજ નંબર 55 મટી જ્ઞાન, વિકલ્પ નહીં કરો, આજે બુક ની જરૂરત નથી, જેની પાસે હોય કાઢો, ન હોય કઈ વાંધો નહીં, કેમ કે આજે આપણે મેઇનલી તત્વાર્થ સૂત્રથી પરમાત્મા માંથી જોવાના છે। જો મતિ જ્ઞાન કોને કહે છે, આપણે જોયું હતું કે જે પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે જ્ઞાન થાય તેને મતિ જ્ઞાન કહે છે। મતિ જ્ઞાન ની બીજી પરિભાષા આપણે એ પણ જોઈ હતી કે પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનો ઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે, બરાબર છે। થોડુંક આપણે આમાંથી ફરીથી રિપીટ કરી લઈએ જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું। આપણે શું જોયું હતું, જ્ઞાનના બે પ્રકાર છે, કયા બે પ્રકાર જોયા હતા, જ્ઞાનનું પ્રત્યક્ષ અને પરોક્ષ। પ્રત્યક્ષના કયા બે જોયા હતા, રાઈટ, વેરી ગુડ, બે જ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ। અને પરોક્ષના ત્રણ બે જોયા હતા, ઓકે, બે જોયા હતા સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ। પછી આપણે ફર્ધર ક્લાસિફિકેશન કર્યું હતું બીજા બે, હા, સંપૂર્ણ પરોક્ષ અને કિંચિત પરોક્ષ અથવા તો આંશિક પરોક્ષ, આટલું આપણે લાસ્ટ ટાઈમ જોયું। જો હવે એને એક્ઝામ્પલ થોડા જોઈએ છે પછી આપણે આગળ વધીએ। આ મોક્ષ શાસ્ત્રજી પરમાગમ અધ્યાય પહેલો સૂત્ર નંબર 11 એની ટીકા માંથી હું વાંચું છું, રામજી બાપુ ની ટીકા. અહિયાં શુદ્ધ જ્ઞાન લખ્યું છે, મતિ જ્ઞાન માં પણ સમજી લો. શુદ્ધ જ્ઞાન માં ત્રણ પ્રકાર પડે છે, સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને પરોક્ષ બિલકુલ નહીં પણ પ્રત્યક્ષ, એટલે કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ. શુદ્ધ જ્ઞાન ને તીન પ્રકાર પડતે હૈ, યા જ્ઞાન મેં તીન પ્રકાર પડતે હૈ, મતિ જ્ઞાન મેં ભી. એક હૈ સંપૂર્ણ પરોક્ષ, આંશિક પરોક્ષ ઓર પરોક્ષ નહીં પ્રત્યક્ષ, મતલબ પ્રત્યક્ષ જૈસા પરોક્ષ, સમજ ગયા. એક પ્રત્યક્ષ જ્ઞાન જો હૈ વો જુદા હી હૈ. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? જો ઇન્દ્રિય ઓર મન કે નિમિત્ત બિના ડાયરેક્ટ આત્મા સે જો જ્ઞાન હોતા હૈ વો પ્રત્યક્ષ જ્ઞાન કહેતે હૈ. યે તીનો હૈ તો ઇન્દ્રિય ઓર મન કે નિમિત્ત સે હોને વાલે, લેકિન ઉસમે સે એક એકદમ પ્રત્યક્ષ જૈસા લગતા હૈ. જૈસે યે પેન મેરે હાથ મેં હૈ ના, એકદમ પ્રત્યક્ષ જૈસી લગતી હૈ કે નહીં? દેખ તો રહી હૈ મેરે હાથ મેં, તો કેસે કહેતે વો પરોક્ષ હૈ, દેખાય છે ને હાથમાં, તો જો શું કહે છે. ઇધર સે ઉલ્ટા શરૂ કરતે, સંપૂર્ણ પરોક્ષ. જૈસે સ્વર્ગ અને નરક, સ્વર્ગ અને નરક બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવા વાળા વિકલ્પરૂપ જ્ઞાન, તેને સંપૂર્ણ પરોક્ષ કહેવાય છે. આપણે 6 ડાળામાં વાંચીએ છીએ ને કે નરકમાં કેવા દુઃખો છે, કે નરકમાં એક સેમર નામનું ઝાડ છે, એના પાંદડા પડવાથી શરીરના અંગો કપાઈ જાય છે. આપણે જોયું છે ડાયરેક્ટ તો જોયું નથી, આપણને આમ જાણે સાંભળીએ કે એવું કોઈ પણ આપણને આભાસ થાય છે આપણા 5 ઇન્દ્રિયથી? આપ ગુજરાતી સમજ? હા, તો 5 ઇન્દ્રિયથી કોઈ પણ એવો આભાસ થાય છે કે નરક અને સ્વર્ગમાં આવા આવા દુઃખ છે કે આવા આવા સુખ છે? નથી થતા. તો આપણે કેવી રીતના એને જાણીએ છીએ? કે મન દ્વારા અનુમાન કરીએ છીએ, એક ઇમેજિનેશન કરીએ છીએ. એક ઇમેજિનેશન થી અમકો પતા ચલતા હૈ કે નરક મેં એસે એસે દુઃખ હૈ, સ્વર્ગ મેં એસે એસે સુખ હૈ. તો યે કૈસા હૈ? સંપૂર્ણ પરોક્ષ, મન કે નિમિત્તે હોને વાલે વિકલ્પ યા અનુમાન સે જો જ્ઞાન હોતા હૈ ઉસે પરોક્ષ જ્ઞાન કહેતે હૈ, સંપૂર્ણ પરોક્ષ. પછી અભ્યંતરમાં, હવે સેકન્ડ, કિંચિત પરોક્ષ. અભ્યંતરમાં થવા વાળા સુખ દુઃખ નું જે જ્ઞાન તે ઈષદ પરોક્ષ જ્ઞાન છે. અભ્યંતરમાં સુખ દુઃખ ના વિકલ્પ રૂપ જે જ્ઞાન તે, અથવા હું અનંત જ્ઞાનાધી છું એવો જ્ઞાન તે ઈષદ પરોક્ષ. જો શું કહે છે, આપણી અંદર પેટમાં ક્યાંક દુખે છે અથવા માથું દુખે છે, સમ ઓફ ધીઝ પેન આર દે કેન બી ફેલ્ટ પણ યુ કાન્ટ એક્સપ્રેસ ધેમ. આ કેવું જ્ઞાન છે કે તમને એનો અનુભવ તો થાય છે પણ એને તમે એવું વ્યવસ્થિત સમજાવી શકતા નથી. ઘણીવાર પૂછીએ કે માથું ક્યાં દુખે છે તો એ પણ ડિસ્ક્રાઇબ કરી શકાતું નથી, અને ઘણીવાર થોડું વધારે સ્પષ્ટ હોય છે એમ કે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, આથી ખ્યાલ આવે છે. તો અંદરમાં થવા વાળું જે સુખ દુઃખ નું વેદન એ ઓલા અનુમાન જ્ઞાન જેવું સાવ વિકલ્પરૂપ તો નથી ને? ઓલું જે નરક અને સ્વર્ગના સુખ દુઃખ એ તો કેવા અનુમાન જેવા છે ને, સાવ વિકલ્પરૂપ છે. એવું તો આ સુખ દુઃખ નું વિકલ્પરૂપ નથી, અનુભવ પ્રત્યક્ષ છે, જાણે અનુભવથી જણાય છે, ખ્યાલ આવે છે. તો એ કિંચિત પરોક્ષ જ્ઞાન છે, એ કિંચિત પરોક્ષ જ્ઞાન છે. અને હાથમાં રાખેલું કે આ આંખેથી જોયેલું, કાનથી સાંભળેલું એવી વસ્તુ જે જાણે પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય, 5 ઇન્દ્રિયથી થવા વાળું પ્રત્યક્ષ જ્ઞાન, જેવી રીતના હું કહું સમ્યક, તો સમ્યક એ મારા શબ્દ કાનથી સાંભળ્યા અને પ્રત્યક્ષ એને થયું ને કે હું એને બોલાવું છું, આ તો પ્રત્યક્ષ જેવું ભાષે છે પણ છે તો પણ ઇન્દ્રિયના ડિપેન્ડન્ટ છે કે નહીં? ઇન્દ્રિયના ડિપેન્ડન્ટ હોવાને કારણે પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ જાણે પ્રત્યક્ષ મારી સામે જ કોઈ મને કહે છે, મને ખબર પડે છે, એ પ્રત્યક્ષ જેવું ભાષે છે એટલે એને વ્યવહારમાં એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. વ્યવહારમાં એને પ્રત્યક્ષ જ્ઞાન, વ્યવહાર એટલે શું? કે આપણી બોલતી ચાલતી ભાષામાં એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ ઇન્દ્રિય ને ડિપેન્ડન્ટ હોવાને કારણે પરોક્ષ, એટલે એને કહેવાય સામ વ્યવહારિક પ્રત્યક્ષ એવું પરોક્ષ જ્ઞાન. આટલું ક્લિયર છે? ઓકે. હવે પરો પ્રત્યક્ષ ના આપણે બે જોયા હતા, દેશ પ્રત્યક્ષ ને સકલ પ્રત્યક્ષ. એ અવધિ મનોપર્યાય કેવળમાં આપણે એને જોયું. આગળ વધીએ. હવે જો આજનો આપણો વિષય છે શ્રુત જ્ઞાન. આટલું તો આપણું રિવિઝન થયું. હવે શ્રુત જ્ઞાન ને થોડું જોઈએ. વચમાં આમાં આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે મનોપર્યાય જ્ઞાન માં ઘણા વિશેષો છે, કે એના અલગ અલગ નામ અહીંયા કીધા છે. જેવી રીતના સ્મૃતિ, પછી અભિનિબોધ, રાઈટ, સ્મૃતિ પ્રત્યભી અભિનિબોધ આદિ આદિ, ચિંતા આદિ ઘણા બધા નામ કીધા છે. એ તમે વાંચજો. જ્ઞાનમાં જે ક્રમ પડે છે, અવગ્રહ અહીંયા અવાય ધારણા, એનું આમાં બહુ વિશેષ ડિટેલ છે, એ તમે વાંચજો. એના સિવાય મતિ જ્ઞાનના 336 જુદા જુદા ભેદ છે, એ પણ તમે ડિટેલમાં વાંચજો. એમાં આપણે જતા નથી, કેમ કે આપણે અત્યારના બેઝિક વસ્તુ સમજીએ. જો આગળ આવીએ છીએ શ્રુત જ્ઞાન. આ શ્રુત જ્ઞાન એ પહેલો અધ્યાય 20મું સૂત્ર નંબર 20. શ્રુત જ્ઞાન નું વર્ણન, એની ઉત્પત્તિ નો ક્રમ અને એના ભેદ, એવી રીતના એનું ટાઈટલ છે. જો ફરી એની પરિભાષા જોઈ લઈએ આ બુક માંથી, એટલે આપણને કનેક્ટ કરવાનું ઈઝી પડે. પેજ નંબર 56, ક્વેશ્ચન નંબર 161. શુદ્ધ જ્ઞાન કોને કહે છે? મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ સંબંધી અન્ય પદાર્થને જાણવા વાળા જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહે છે. આપણે એ પહેલા જોયેલું કે આ પાંચ ઇન્દ્રિય અને મનથી કોઈ વસ્તુ આપણે જાણી, હવે એના સંબંધમાં કોઈ બીજી વસ્તુનો વિચાર કરવા લાગીએ, અથવા તો એના જ સંબંધમાં જેટલું જાણેલું છે એનાથી વિશેષ ડિટેલમાં કંઈ વિચાર કરવા લાગીએ, તો એ શુદ્ધ જ્ઞાન છે. જેવી રીતના જો મેં આ બુક જાણી, મને શું દેખાય છે? વ્હાઇટ પેજીસ છે, અક્ષરો લખેલા છે, બરાબર. એ આંખથી મેં જાણ્યું એટલે સૌથી પહેલા થયું ચક્ષુ દર્શન. સૌથી પહેલા દર્શનનો ઉપયોગ થયો ચક્ષુ દર્શન. એના પછી અવગ્રહ યા અવાય ધારણા, એમ કરીને મેં મતિ જ્ઞાનથી જાણ્યું કે હા, સફેદ પેજ પર અક્ષરો લખેલા છે. હવે એમાં હું વિશેષ વિચાર કરવા લાગ્યો કે આ શું બોન્ડ પેપર છે, કે આ સ્પેશિયલી કંઈક વધારે વ્હાઇટનેસ વાળું પેપર છે, અથવા તો આ જાણીને આ બુકનું ટાઇટલ શું છે, આદિ આદિ છે. હવે ડાયરેક્ટ આંખેથી જણાતું નથી, પણ વિચાર દ્વારા જેટલું જણાય છે એનાથી કંઈક વિશેષ આગળ વિચાર કરવો, એને શુદ્ધ જ્ઞાન કહે છે. આ બધાને સમજાય છે? હા, આટલું ક્લિયર થાય છે? પાંચ ઇન્દ્રિય અને મનથી જેટલું જાણ્યું એનાથી વિશેષ કોઈ અન્ય પદાર્થનું અથવા આ જ પદાર્થમાં વધારે ડિટેલનું જાણ કરવું, એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. હવે આત્માના અનુભવની પણ વાત છે, જેવું પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાન, એ થોડી વાર પછી આવી છે. જો આમાંથી થોડું જોઈએ, આપણને શુદ્ધ જ્ઞાન છે ને? ના ના ના, એવું નથી. ઇન્દ્રિય થી આગળ પણ આપણને ઘણું જણાય છે. ઇન્દ્રિય થી આગળ આપણને ઘણું જણાય છે. જેવી રીતે હમણાં જ એક્ઝામ્પલ જે આપ્યું કે નરકમાં સેમર નામના ઝાડ છે, જેમાં ઓલો નારકી જીવ એની નીચે બેસે છે, તો ઉપરથી પાંદડા પડે, એ પાંદડા એટલા શાર્પ હોય કે નારકી જીવના કટકે કટકા થઈ જાય, બરાબર. આ જે શબ્દ સાંભળ્યા અને શબ્દનું જ્ઞાન થયું, એટલું તો મતિ જ્ઞાન. પણ શબ્દનું જ્ઞાન થતા આપણા બધાના માઇન્ડમાં એક પિક્ચર બન્યું કે નહીં, કે જો આ એક ઝાડ છે, ઓલો નારકી જીવ નીચે બેઠો, ઓલા પાંદડા પડ્યા અને ટુકડે ટુકડા થઈ ગયા. આ જે વિશેષ જ્ઞાન થયું ને, એ શુદ્ધ જ્ઞાન. કેમ કે જેટલું કાનથી સાંભળ્યું એટલું જ મતિ જ્ઞાન છે. આ ટોપિક ખ્યાલ આવી ગયો? તો એનાથી વિશેષ આપણામાં એક ઇમેજિનેશન પાવર છે કે નહીં બધા, એ શુદ્ધ જ્ઞાન નું ફળ છે. મનથી કહ્યું, પણ મનથી કહ્યું એટલે કે મન એમાં પહેલા નિમિત્ત હતું મતિ જ્ઞાન, અને એનાથી પછી વિશેષ જ્ઞાન થવું એ શુદ્ધ જ્ઞાન છે. જો બીજા અમુક એક્ઝામ્પલ આપું છું, વેરી કોન્ટેક્સ્ટ એટલે ખ્યાલ આવશે. જો આમાં પરિભાષા પહેલા, શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય છે, અર્થાત મતિ જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન થાય છે. તે શુદ્ધ જ્ઞાન 2, 12 અથવા અનેક પ્રકાર વાળું છે. તે પ્રકાર આપણે પછી જોઈએ છે. હવે જો શુદ્ધ જ્ઞાન સંબંધી અમુક એક્ઝામ્પલ, મતિ જ્ઞાન થી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થ થી તેનાથી જુદા પદાર્થ ને ગ્રહણ કરનારું જ્ઞાન તેને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. આ તો પરિભાષા છે, બરાબર. મતિ જ્ઞાન થી જે ગ્રહણ કરવામાં આવેલો પદાર્થ એનાથી જુદા પદાર્થ ને ગ્રહણ કરવું એ શુદ્ધ જ્ઞાન કહે છે. તો એમાં એક્ઝામ્પલ નંબર 1, સદગુરુ નો ઉપદેશ સાંભળીને આત્માનું યથાર્થ જ્ઞાન થયું. હવે સદગુરુ નો ઉપદેશ કોઈ આપણને કંઈક સમજાવે, બરાબર. જેવી રીતના હું આત્માનું જ વર્ણન કરું છું તો હું તો શબ્દથી કરું છું. હવે એ શબ્દ સાંભળવા એટલું તો મને જ્ઞાન થયું, અને એ શબ્દથી આત્માનું ઇમેજિનેશન કરવું એ જ તો જ્ઞાન. ખ્યાલ આવે છે? જેવી રીતના હું કહું કે બહાર બહુ વરસાદ પડે છે, આટલું સાંભળવું એ તો મતિ જ્ઞાન થયું, પણ હવે એ વરસાદનું ઇમેજિનેશન કરવું કે બહાર કેવા વાદળા હશે, કેવો વરસાદ પડતો હશે, એ બધું શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવે? એમાં ઉપદેશ સાંભળવો તો મતિ જ્ઞાન છે, પછી વિચાર કરીને આત્માનું ભાન પ્રગટ કરવું તે શુદ્ધ જ્ઞાન. સેકન્ડ એક્ઝામ્પલ, શબ્દથી ઘટાદી પદાર્થોને જાણવું. ઘટ એટલે ઘડો. આપણે ફોનથી મેં રોતા કીધું, હવે હું ઘડો કહું છું તો મેં તો ખાલી ઘડો કીધું. એ ઘડો શબ્દ સાંભળવો એનું જ્ઞાન થવું એ મતિ જ્ઞાન છે, બરાબર. એનાથી હવે એક્ચ્યુઅલ ઘડાને ઇમેજિન કરવો એ શુદ્ધ જ્ઞાન છે. હવે સપોઝ કોઈના ઘરમાં ઓલું પિત્તળનો ઘડો આવે ને, ખ્યાલ છે, બ્રાસનો ઘડો આવે છે. હવે આપણા એજમાં કોઈ ઘડા જોયા જ ન હોય, સ્પેશિયલી મુંબઈ સિટીમાં. પણ એમાં જે છોકરો પોતાના ઘરમાં નાનપણથી પિત્તળનો જ ઘડો જોતો આવ્યો હોય અને એને કોઈ ઘડો શબ્દ કહે તો એના ઇમેજિનેશનમાં પિત્તળનો જ બને. ખ્યાલ આવે છે કે નહીં? અને કોઈ એક્ચ્યુઅલ ઓલો માટીનો ઘડો જોયો હોય તો એના ઇમેજિનેશનમાં માટીનો ઘડો બને, બરાબર. તો શબ્દ સાંભળવો ઘડો અને એનું જ્ઞાન થવું મતિ જ્ઞાન, એટલું તો કોમન છે. શુદ્ધ જ્ઞાન 2 અલગ અલગ પદાર્થ વિશે થયું કે નહીં? કેમ કે જેને જેવું જ્ઞાન પહેલા સ્મૃતિમાં છે એને એવું શુદ્ધ જ્ઞાન પાછું કરે. ખ્યાલ આવે છે? કોન્ટેક્સ્ટ્યુઅલ ફીલિંગ થી આપણે અનુભવ કરી શકીએ છીએ
ને.
કોઈ વિચારવું જોઈએ જેને જેવું ઇમેજિનેશન. એટલે શુદ્ધ જ્ઞાન અલગ અલગ પ્રકારનું હોઈ શકે, મારો કહેવાનો મતલબ એટલો છે. જો તેમાં ઘટનો ઘટ શબ્દ સાંભળવો તે મતિ જ્ઞાન છે, અને તે ઉપરથી ઘડા પદાર્થનું જ્ઞાન થવું તે શુદ્ધ જ્ઞાન. હવે થર્ડ એક્ઝામ્પલ, ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થવું. હવે ધુમાડો આપણે જોયો તો જોવાથી ચક્ષુ દર્શન થયું અને એને મતિ જ્ઞાનમાં શું જાણ્યું કે ત્યાં ધુમાડો છે. હવે એ ધુમાડાથી આગળ વધીને અગ્નિનું ઇમેજિનેશન કર્યું ને કે અહીંયા ધુમાડો છે તો ફાયર પણ હોવી જ જોઈએ. ખ્યાલ આવે? તો જેટલું જ્ઞાન ડાયરેક્ટ થયું એનાથી આગળ વધીને જે ફર્ધર ઇમેજિન કરીને જ્ઞાન થયું એ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. નોટ નેસેસરી. ઘણી વાર શુદ્ધ જ્ઞાન ઇઝ અબાઉટ ટોટલી નોન કોરિલેટેડ વસ્તુ. જેવી રીતના ધુમાડો ગયો તો એવું નેસેસરી નથી કે આપણે અગ્નિનું જ ઇમેજિન એટલે શુદ્ધ જ્ઞાન કરીએ. કોઈ એમ પણ ઇમેજિન કરી શકે ને, અરે આવું જ આવો ધુમાડો કે અમેરિકામાં પણ મેં જોયો હતો. ના, એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી લિંક ટુ ધારણા. દેટ ઇઝ માય પોઈન્ટ. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે હંમેશા પાસ્ટ જ્ઞાન જ હોય. પણ હવે સમથિંગ કમ્પ્લીટલી ડિફરન્ટ. સપોઝ આ કઈક ધુમાડો જુએ અને ધુમાડાથી કોઈ જીવનું જ્ઞાન ભટકીને ટોટલી નોન કોરિલેટેડ વસ્તુ પર પણ જઈ શકે. ફોર એક્ઝામ્પલ કે હા કે ઓર ફોર એક્ઝામ્પલ કે અરે કાલે એક્ઝામ છે, સમથિંગ ટોટલી નોન કોરિલેટેડ એમ પણ જઈ શકે. પણ જ્ઞાનમાં શું છે, હોપિંગ બિહેવિયર છે કે કોઈ એક વસ્તુને આપણે જાણીએ છીએ એનાથી એક બીજા પર હોપ કરે છે, એનાથી ત્રીજા પર હોપ કરે છે, એનાથી ચોથા પર હોપ કરે છે. તો ઇટ ડઝન્ટ હેવ ટુ બી ઓલ કોરિલેટેડ ટુ પાસ્ટ મેમરી. અમુક તો ટોટલ ઇમેજિનરી વસ્તુ છે ને, કે સપોઝ રસ્તા પર બહુ ખાડા હોય અને યુ ટોટલી ઇમેજિન લાઈક સમથિંગ યુ કે આઈ હોપ કે કંઈક ઓલું ફ્લાઇંગ ટેક્સી હોત. તો આ પણ એક અનુમાન જ્ઞાન છે ને, એ પણ શુદ્ધ જ્ઞાન. આ ખાડાના જ્ઞાનથી ઓલું ફ્લાઇંગ ટેક્સીનું જ્ઞાન થવું એ પણ એક શુદ્ધ જ્ઞાન છે. હવે એ તો આપણે ક્યારેય જોઈ નથી ને પાસ્ટમાં. એટલે ઇટ કેન બી ટોટલી ન્યુ આઈડિયા, ન્યુ આઈડિયાઝ પણ શુદ્ધ જ્ઞાન હોય છે. પોઈન્ટ ઇઝ કે જે ઇનોવેટિવ આઈડિયાઝ જે હોય એ ક્યાંથી આવે છે? ઇટ ઇઝ ટોટલી ન્યુ આઈડિયા. એ ન્યુ આઈડિયા પણ એક જ્ઞાનનો જ પાર્ટ છે ને. હવે થિંક ઓફ ઇટ દિસ વે, આપણે બધાને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન જ અવેલેબલ છે. તો જે ઇનોવેટિવ આઈડિયા આવી એ મતિ જ્ઞાન તો નથી, કેમ કે કોઈ ઇન્દ્રિયને મનથી જાણવામાં ડાયરેક્ટ આવી નથી. એની ઇન્વેન્શન એ શુદ્ધ જ્ઞાન, કેમ કે એની ઇન્વેન્શન ઇટ ડઝન્ટ કમ ફ્રોમ સાઇડ આઉટ ઓફ બ્લુ, આઉટ ઓફ ઇમેજિનેશન, ઇમેજિનરી વસ્તુથી નથી આવતું. ઇટ ઇઝ ઓલવેઝ લિંક્ડ ટુ સમ ઇન્દ્રિયનું જ્ઞાન પહેલા તો. એટલે પહેલા મતિ જ્ઞાન તો થાય જ, પણ એ મતિ જ્ઞાનથી જીવનો ઉપયોગ કંઈક બીજી વસ્તુ પર જાય અને આવી કોઈ વિચિત્ર જ આઈડિયા આવે તો એને પણ શુદ્ધ જ્ઞાન કહેવાય. ના, એવું જરૂરી નથી, એકદમ જ આવી શકે. એવું જરૂરી નથી કે પહેલા કઈ ને કઈ જોયેલું એ જ જોયેલું નથી, એવું નથી.
Whoever is the first person, the first person who would have done that time, he has never seen it.
Correct.
The very first person who has done it, he has been able to do only those of it. That's
right. Correct.
So,
there is now a lot of
neutral and vulnerable. He could have done it.
This is basically an application of multi-gnan.
Application, okay, you can say, in one bhasha, M kai shakai ke multi-gnan no application is shudna. Ek angle him kai shakai. પણ વેન ઇઝ ઇટ ટ્રુ કે જયારે તમે મતિ જ્ઞાન ને યુઝ કરીને કઈક બીજો વિચાર કર્યો, વિચ ઇઝ વોટ ઇટ સમટાઈમ મતિ જ્ઞાન થી જે બીજા વિચારો થાય શુદ્ધ જ્ઞાન, ઇટ ઇઝ નોટ કોરિલેટેડ ટુ એનીથિંગ, દેર ઇઝ રેન્ડમ થોટ. તો એને એપ્લિકેશન ત્યાં ના કહી શકાય, પણ અધરવાઇઝ કહી શકો, એમાં કઈ વાંધો નથી. સી ઇન શોર્ટ, આપણે શબ્દ ગમે તે વાપરીએ, જે પાંચ ઇન્દ્રિય ને મનથી ડાયરેક્ટ જાણવામાં આવે છે એ મતિ જ્ઞાન. એના સિવાય જીવના વિચાર વાયુ જે આપણે કહીએ ને, અલગ અલગ દિશાઓમાં ભાગે છે અને કંઈક બીજી જ વસ્તુઓને જાણે છે, એ બધું શુદ્ધ જ્ઞાન. ચાલો આપણે હવે જો હવે બીજી વસ્તુ આગળ જોઈએ છે. ઇટ ઇઝ ઓલસો શુદ્ધ જ્ઞાન. ઓલરેડી એન્ટિસિપેટિંગ ચેસ ના મૂવ કે હું આમ કરીશ તો એ આમ કરશે, ઓલું આમ કરશે, ઇટ્સ ઓલસો શુદ્ધ જ્ઞાન. જે આપણું જે બધા વિચારો થાય છે ને, સ્ટ્રેટેજી જેમાં પણ બને છે, બધું શુદ્ધ જ્ઞાન. આમાં એકચ્યુઅલી જો તમે કહો છો ને, અહીંયા ઈજ છે મતિ જ્ઞાન દ્વારા જાણેલા વિષય નું અવલંબન લઈને જે ઉત્તર તર્કણા જીવ કરે છે તે શુદ્ધ નથી. તર્કણા એટલે તર્ક એટલે લોજિક, કે લોજિકલ રિસ્પોન્સ વિચાર કરવો. આપણે કોઈ પણ એક્શન નો લોજિકલ રિસ્પોન્સ વિચાર કરવો. હવે દેર ઇઝ અ પ્રોબેબિલિટી, રાઈટ? ઇફ આઈ ડુ સમથિંગ, ઇટ ઇઝ પ્રોબેબલ કે ધ પર્સન કેન ડુ ફાઈવ ડિફરન્ટ થિંગ્સ. તે પાંચે ડિફરન્ટ વેરાયટી નો વિચાર કરવો એ પણ શુદ્ધ જ્ઞાન છે. ખ્યાલ આવે છે? બીજા વિષય સંબંધી વિચાર એ શુદ્ધ જ્ઞાન છે. ઓકે, હવે ચેન્જિંગ ધ ટોપિક અ લિટલ બિટ. શુદ્ધ જ્ઞાનના બે પ્રકાર છે, વેરી વેરી બેઝિક બે પ્રકાર. એક છે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, ભાવશુદ્ધ પ્રવેશ પછી જોઈએ, એ પણ છે બે પ્રકાર. પણ આ પહેલું છે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન, લખવું હોય તો લખી નાખો. અને બીજું છે અનઅક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન અને અનઅક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન. જો એ સમજીએ પહેલા, જેવી રીતના ઇન વેરી વેરી સિમ્પલ વર્ડ, આ બુક છે, આ બુક છે, આ જે હું ડિસ્ક્રાઇબ કરું છું, તો આઈ એમ યુઝિંગ અક્ષરો ટુ ડિસ્ક્રાઇબ એની સબસ્ટન્સ. બરાબર છે? આ બુક, આ પુસ્તક છે, તો પુસ્તક શબ્દનો આપણા જ્ઞાનમાં આવી કોઈ ફિઝિકલ વસ્તુ સાથે કનેક્શન બેઠેલું છે. બરાબર? અને હું પુસ્તક કહું છું તો તમે જ્ઞાનમાં એને પુસ્તક જુઓ છો, તમારા જ્ઞાનમાં એક પિક્ચર બને છે કે હા આ પુસ્તક. બરાબર? હવે આ તો સામે છે, કોઈ વસ્તુ સામે ન હોય અને હું તમને કંઈક કહું કે સપોઝ મેં ગઈકાલે સ્પેસ શિપ જોયું. હવે સ્પેસ શિપ કહેતા જેને જેને પહેલા કંઈક જોયું હશે એવું એવું ઇમેજિનેશન એના જ્ઞાનમાં બને છે ને. કોઈનું ઓલું સર્ક્યુલર આમ બને, ઉપર કાચનું સેમી સર્ક્યુલર ઓલું એવું કંઈક આપણે જોઈએ, નીચેથી ઓલી લાઈટ આવે જેમાંથી ઓલા માણસ ઉતરે, એક્સેટ્રા એક્સેટ્રા. તો આ શબ્દથી લઈને પદાર્થનું જ્ઞાન થવું એને અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહે છે. આ જ વસ્તુ આપણે આપણે ડેઈલી લાઈફમાં એવરી ડે યુઝ કરીએ છીએ. ઘરે લંચ ટેબલ પર બેઠા હોય અને સપોઝ આપણા મમ્મી પપ્પા કોઈ કે બેટા પાણીનો ગ્લાસ લેવા, તો આપણે શું કરીએ? કિચનમાં જઈએ, એક ગ્લાસ ઉપાડીએ, પાણી ભરીએ અને લઈને ખાઈએ. પાણીનો ગ્લાસ તો શું છે? એક શબ્દ છે. એ શબ્દથી આપણે પદાર્થનું જ્ઞાન કરવું એને અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહે છે. આટલું ક્લિયર છે બધાને? એકચ્યુઅલી આપણને બધી વસ્તુ ખબર જ છે ઓલરેડી, પણ વી આર જસ્ટ નાઉ લર્નિંગ ઇટ, કે આને આપણે શાસ્ત્રમાં કયા શબ્દથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. આપણે ઊંધું શીખીએ કે આપણને ઓલરેડી વસ્તુ ખબર છે અને એને શાસ્ત્રમાં કયા શબ્દથી કહેવામાં આવે છે એ આપણે શીખીએ. ઓકે, હવે સેકન્ડ ટાઈપ ઇઝ અનઅક્ષરાત્મક સૂચના. અનઅક્ષરાત્મક સૂચના જેવી રીતના બર્ડ્સ નું ચર્પિંગ હોય છે, તો કોઈ એક જ બર્ડ છે, સપોઝ ક્રો આપણે લઈએ. તમે યુટ્યુબ પર આજે જઈને જોશો, સાંભળજો કે ક્રો નું અલગ અલગ ઇમોશનમાં એનું ચર્પિંગ અલગ અલગ પ્રકારનું હોય છે. ઓર ફોર ધેટ મેટર ટેક એની બર્ડ, ડોન્ટ ટેક પેરટ. પેરટ જે આપણા શબ્દોમાં બોલે છે એને નહીં લેતા, પણ ટેક એની અધર બર્ડ અને એના જે અલગ અલગ ટાઈપના અવાજ હોય છે, ધોઝ અવાજ ટેલ મી વન થિંગ, બિટવીન ધ ટુ બર્ડ્સ ડુ યુ અગ્રી કે દે કમ્યુનિકેટ યુઝિંગ દેર સિગ્નલ લેંગ્વેજ? દે ડુ. હા, બે બર્ડ્સની વચ્ચે લોકો પોતાના અલગ અલગ ટાઈપના અવાજ કરીને વાતો કરે છે કે? જેવી રીતના કોઈ ડેન્જર સિગ્નલ હોય તો એ લોકોનું કા 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 અલગ પ્રકારનું છે. અને સપોઝ એકને ફૂડ મળી ગયું અને બીજાને બોલાવવા માંગે છે તો એનું કા કા અલગ પ્રકારનું છે કે નહીં? તો એ શબ્દથી વર્ણવી નથી શકતો. એ પ્રાણીઓ શબ્દથી વર્ણન નથી કરી શકતા, પણ આવા અલગ અલગ અવાજથી વર્ણન કરે છે એને અનઅક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહે છે. ખાલી પ્રાણીઓ નહીં, મનુષ્ય પણ અનઅક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન વાપરે છે. આપણે લોકો પણ વાપરીએ છીએ. હા આ કરવા માટે આપણે ગયા ને આ હું શું છે એ કોઈ અક્ષર નથી એ ખાલી અવાજ છે પણ એ અવાજ થી સામે વાળો સમજી જાય છે કે આપણે શું કરવા માંગીએ છીએ એ શુદ્ધ જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ના જે પ્રકાર છે અક્ષરાત્મક કે અનક્ષરાત્મક થી ફરીથી આપણે આ બધું શું કામ શીખીએ છીએ સૌથી પહેલા તો આપણે એના માટે શીખીએ છીએ કે આપણે ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ શું છે કે જીવ કેવો છે એ સમજવું છે હું જીવ છું એમ સમજવું છે તો એના માટે જીવનો શું સ્વભાવ છે એ સમજવું છે હવે જીવનો પ્રાઇમરી સ્વભાવ જે આપણે જોયું હતું ફર્સ્ટ ડે કે લક્ષણ એ જીવનો સ્વભાવ છે એટલે જ્ઞાન ઉપયોગ એ જીવનું લક્ષણ છે ઉપયોગ એટલે જીવના જ્ઞાન દર્શનનો વ્યાપાર તો અત્યારે એવરી મોમેન્ટ આપણને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને જાણવાથી આપણે જીવને પકડી શકીએ છીએ એટલે આ જીવ હું છું એમ આપણને કોરિલેશન દે છે હવે એનું સિમ્બલ શું છે એ જ્ઞાનનું કે આ બધા અલગ અલગ પ્રકારના જ્ઞાન મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આદિ એમાં પણ અક્ષરાત્મક અનક્ષરાત્મક આદિ એટલે કે આજે એમને કહ્યું ને એટલે મેં હું કર્યું તમને સંભળાયું કે નહીં સંભળાયું કે મને પણ સંભળાયું કે નહીં સંભળાયું તો મને સંભળાયું તો એનો મતલબ કે મને મારું શુદ્ધ જ્ઞાન જણાયું કે નહીં ફરીથી મને મારું સંભળાયું એટલે મને મારું અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન જણાયું કે નહીં જણાયું મને મારું શુદ્ધ જ્ઞાન જણાયું તો મને મારો આત્મા જણાયો કે નહીં તો ઇવેન્ચ્યુઅલ કન્ફ્યુઝન ખ્યાલમાં આવે છે બધાને કે આ જાણીને આપણે કરવું શું છે કે આ જાણીને જીવને પોતાના આત્મા સુધી પહોંચવું છે આપણું વિશ્વ કેટલું છે જ્યાં જ્યાં આપણું જ્ઞાન પહોંચે છે એટલું આપણું વિશ્વ છે ખ્યાલ આવે છે તો જે જે વસ્તુ આપણને જ્ઞાનથી પકડાય છે એ વસ્તુ આપણને આપણા આત્મા સુધી લઈ જાય એટલે આને ભલે આપણે થિયરી તરીકે ભણીએ છીએ પણ એને તમે તમારી રીતે એને કોરિલેટ કરજો આત્મા સાથે ખ્યાલ આવે છે એનું ઓબ્જેક્ટિવ તો આપણું ઇવેન્ચ્યુઅલી ઓકે ફરી આવી આગળ કન્ટેન્ટ ઘણું છે એટલે આગળ વધી તો આપણે શું જોયું શુદ્ધ જ્ઞાનમાં બે ટાઈપ અક્ષરાત્મક અનક્ષરાત્મક આગળ જો આત્મા શબ્દ સાંભળીને આત્માના ગુણોનું હૃદયમાં પ્રગટ થવું એને અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહેવાય છે અને અનક્ષરાત્મક અમે ડેફિનેશન આપી નથી એવી સ્પેસિફિક યુ કેન જસ્ટ રાઇટ ઇટ ઇન જનરલ કે હા એમ બેઝિકલી અક્ષરો સિવાય અન્ય સાઉન્ડ કે ઇવન સ્મેલ ઇટ કેન બી એનીથિંગ ડઝન્ટ હેવ ટુ બી સાઉન્ડ ઓલવેઝ આપણે તો આંખોથી ઇશારો થાય છે એ પણ અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન છે આપણે આમ કરીએ એટલે શું કહેવા માંગે છે ભાઈ ચક્ષુથી જાણ્યું પણ તો પણ અનક્ષરાત્મક થયું ને ખાલી આંખના ઈશારાથી શું આપણે સામેવાળાનો શું અભિપ્રાય છે સમજીએ સામેવાળાનો શું અભિપ્રાય છે સમજે અનુભવ એક મિનિટ એને સાઈડ પર રાખશે બાકી તો દરેક જ્ઞાન પણ અનુભવ જ છે ને યુ કેન સી બોડી લેંગ્વેજ હા બીકોઝ ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ તો અક્ષરો સિવાય અન્ય ઇન્દ્રિયોના ગ્રહણથી પદાર્થનું જાણપણું થવું તેને અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન કહે છે ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ ઇટ ધેટ એ અક્ષર છે હા એ અક્ષરાત્મક સાંભળવું કે વાંચવું એ બધું અક્ષરાત્મક છે જ્યાં જ્યાં અક્ષરોથી પદાર્થને સમજવામાં આવે છે અક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન
all the languages. All languages are Akshara.
હવે એમાં ગુલાબ ની સ્મેલ આવી અને એનાથી આપણે કોરિલેટ કર્યું કે આ ગુલાબ છે, તો એમાં મતિ જ્ઞાન પણ આવી ગયું. કેમ કે પદાર્થ ને એવી સ્મેલ થી આપણે જાણીએ જ છે, કોઈ અન્ય પદાર્થ ને જાણવું તો એ જેવી રીતના ગુલાબ નું પરફ્યુમ છે, ગુલાબ નું પરફ્યુમ સૂંઘવાથી આપણને ખબર પડી કે આ ગુલાબ ના ફૂલ ની સુગંધ છે, તો આમાં મતિ જ્ઞાન શું થયું કે પરફ્યુમ ની સુગંધ. અને શુદ્ધ જ્ઞાન શું થયું, ઓલા ગુલાબ ના ફૂલ ને જાણવું, કોઈ અન્ય પદાર્થ સુધી પહોંચવું, એવી રીતના આપણે વિચાર કરો. ચલો આગળ. જો શુદ્ધ જ્ઞાન તે જ્ઞાન નો પર્યાય છે, તે થવાનું મતિ જ્ઞાન નિમિત્ત છે. શુદ્ધ જ્ઞાન પહેલા જ્ઞાન મતિ જ્ઞાન નો પર્યાય થાય છે અને પર્યાય વ્યય થતા શુદ્ધ જ્ઞાન પ્રત્યે છે. આ બધું આપણે જોઈ લીધું છે. હા, આમાં ખાલી એક વર્ડ કીધો છે, મતિ જ્ઞાન પૂરું થાય છે અને શુદ્ધ જ્ઞાન ચાલુ થાય છે. એટલે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન, હા મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન નું અભાવ નિમિત્ત કહે છે કે ઓલું નાશ થાય છે પછી આ બીજું ઉત્પન્ન થાય છે. આપણે નિમિત્ત થઈને તે સંબંધ જે કહીએ ને એમ. ચાલો એ બધું જેને સમજાય ઠીક છે. આગળ જો હવે અહીંયા શું કહે છે કે જગતમાં કારણ અને કાર્યની સમાનતા છે. એટલે કે આપણે જે ટાઈપનું આપણે કારણ આપીએ, જેવી રીતના આપણે આંબાની ગોટલી વાવીએ તો કેરીનું ઝાડ ઉગે, એમાંથી ગુલાબનું ઝાડ ન ઉગે, તો જેવું કારણ આપીએ એવું કાર્ય થાય. તો અહીંયા પણ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ને કારણ કાર્ય કહીએ છીએ, તો બે સમાન હોવા જોઈએ, તો બે ને જુદા શું કામ પાડો છો, એવો અહીંયા પ્રશ્ન છે. એ જો ઉપાદાન કારણની સમાન કાર્ય થાય છે પણ નિમિત્ત કારણની સમાન કાર્ય થતી નથી. આ સૌથી ક્રિટિકલ છે. કહેવાનો મતલબ શું છે કે સપોઝ એવરી ટાઈમ એવું કોઝ ઇફેક્ટ રિલેશનશીપ હોય કે આપણે આ વસ્તુ જાણી અને એનાથી ઓલું જ શુદ્ધ જ્ઞાન થાય, તો એવું તમે કારણ કાર્ય એસ્ટાબ્લિશ કરો. જેવી રીતના કે સપોઝ એવરી ટાઈમ કોઈને ધુમાડો દેખાય અને એનાથી અગ્નિનું જ્ઞાન થાય, તો તમે કારણ કાર્ય એસ્ટાબ્લિશ કરો. પણ અગ્નિનું કારણ થતા કોઈ એમ પણ વિચારી શકે ને, અરે હું દુબઈમાં હતો અને ત્યાં સેન્ડસ્ટોર્મ જોયો તો આવો જ દેખાતો હતો, રાઈટ? સો ધેર ઇઝ નો કોઝ ઇફેક્ટ રિલેશનશીપ હિયર. કેમ કે શુદ્ધ જ્ઞાન કેન બી એનીથિંગ વિચ ઇઝ કોરિલેટેડ ટુ મતિ. એટલે અહીંયા બે ભાવ જુદા પાડે છે કે આ મતિ જ્ઞાન છે, આ આમાં થિયરી જે છે તમે વાંચજો, મેં તમને એક્ઝામ્પલ થી સમજાવ્યું. જો હવે આ ઇમ્પોર્ટન્ટ છે, શુદ્ધ જ્ઞાન એક વાર થયા પછી વિચાર લંબાય ત્યારે બીજું શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન વચ્ચે આવ્યા વગર ઉત્પન્ન થાય કે ન થાય. પોઈન્ટ સમજાય છે? કોઈ એક મતિ જ્ઞાન આપણને થયું અને એના કોરિલેટેડ આપણે કોઈ બીજી વસ્તુને જાણી. હવે અહીંયા એમ કે છે કે એ બીજી વસ્તુને જાણી શુદ્ધ જ્ઞાન થઈ ગયું. હવે એની આગળ બીજું શુદ્ધ જ્ઞાન કરવું હોય તો વચમાં પાછું મતિ જ્ઞાન કરવું પડે કે ના કરવું પડે? આપણો એક્સપિરિયન્સ શું કહે છે? સપોઝ આપણે કોઈ વસ્તુને જાણીએ, રસ્તા પર સપોઝ આપણે કોઈ ગાડી જાણી, એ ગાડીને જાણતા શું થયું કે ભાઈ આવી જ ગાડી તો મારા મામાની છે, એક શુદ્ધ જ્ઞાન થઈ ગયું. હવે મારા મામાની ગાડીમાં એ કયું પરફ્યુમ વાપરે છે અંદર, એર ફ્રેશનર, એ બીજું શુદ્ધ જ્ઞાન થયું. તો વચમાં મતિ જ્ઞાનની જરૂરત પડે છે કે નથી પડતી? મતિ જ્ઞાનની જરૂરત નથી પડતી. કેમ નથી પડતી? કેમ કે આવી જ ગાડી મારા મામાની છે અને એમાંથી હવે કયું એર ફ્રેશનર વાપરે છે, એવો વિચાર કરવા જતા વચમાં ક્યાંય આપણને સૂંઘવાની જરૂરત તો પડતી નથી. તો જો આન્સર શું કે છે,
કે એકવાર શુદ્ધ જ્ઞાન લંબાય પછી બીજું શુદ્ધ જ્ઞાન વચ્ચે મતિ જ્ઞાન આવ્યા વિના ઉત્પન્ન થાય છે, થઈ શકે. તો તેવા શુદ્ધ જ્ઞાન ને મતિપૂર્વક શુદ્ધ જ્ઞાન કેવું કે ન કેવું, હવે એ સેકન્ડ ક્વેશ્ચન છે. કે આ તો શુદ્ધ પૂર્વક શુદ્ધ થયું ને, કદાને મતિપૂર્વક શુદ્ધ કેવું કે નહીં. એક મિનિટ, સોરી, આપણે પહેલા શું ડેફિનેશન પાડી હતી, પહેલા કે ઓર્ડર ઓફ જ્ઞાન શું છે, કે પહેલા દર્શન ઉપયોગ છે, પછી મતિ જ્ઞાન છે, પછી શુદ્ધ જ્ઞાન, ઓલવેઝ આ જ સિક્વન્સમાં થાય છે. તો હવે આપણે શું જોયું કે મતિ દર્શન ઉપયોગ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એન્ડ શુદ્ધ જ્ઞાન. તો હવે લાસ્ટ વાળા શુદ્ધ જ્ઞાન ને મતિપૂર્વક કેવું કે નહીં, એટલે જે પહેલું મતિ જ્ઞાન હતું એનો ઉપચાર આપીને આને હજી મતિપૂર્વક શુદ્ધ કહેવામાં આવે. જોઈએ તેમાં પહેલું શુદ્ધ જ્ઞાન મતિપૂર્વક થયું હતું, પહેલું શુદ્ધ જ્ઞાન તો મતિપૂર્વક થયું ને, અને બીજું શુદ્ધ જ્ઞાન મતિપૂર્વક છે તેવો ઉપચાર કરવામાં આવે, કરી શકાય છે. સૂત્રમાં પૂર્વ પહેલા સાક્ષાત શબ્દ વાપર્યો નથી. આપણે જે સૂત્ર છે એમાં સાક્ષાત પૂર્વ એટલે કે ઇમિડિયેટ પહેલા મતિ જ્ઞાન થવું જોઈએ એવો શબ્દ તો નથી વાપર્યો, ખ્યાલમાં આવે છે. એટલે કહેવામાં શું આવે છે, 38, સોરી, ઓકે. એટલે પરંપરા એ પણ જો મતિ જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન થાય તો એને મતિપૂર્વક જ શુદ્ધ કહેવામાં આવે છે. આટલું આપણે જોયું. હવે આગળ શુદ્ધ જ્ઞાન ના અન્ય ભેદો આપણે જોવાના બાકી છે. તો આપણે પહેલા શું જોયું હતું, શુદ્ધ જ્ઞાન ના બે, બાર અને અનેક ભેદો છે. બે ભેદ તો આપણે જોયા, અક્ષરાત્મક અનક્ષરાત્મક. હવે આપણે બાર ભેદો અને અનેક ભેદો જોવાના બાકી રહે છે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બધાને કોઈને ઇન્ડિકેશન તો હશે બાર ભેદો કયા છે. શુદ્ધ જ્ઞાન ના બાર ભેદો તો બધાને જ ખબર છે. હું કઈશ તો બધાને યાદ આવશે. આપણે જે 12 અંગ જોઈએ છે ને ઉપર, એ 12 અંગ શુદ્ધ જ્ઞાન ના 12 ભેદ કહેવામાં આવે. એ આપણે પછી વિશેષમાં જોઈએ. ચાલો જીનવાણી
એ જીનવાણી સોવાણી મસ્તક નમો સદા દે તું દો.
બોલો જીનવાણી માતનો શ્રી.